તારીખ 1/5/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 902 અને 903 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 530
તત્વ વિચાર કરીને યથાર્થ તત્વ નિર્ણયનો ઉદ્યમ ન કરે એ જીવ સમ્યક પણ અધિકારી નથી. એમને એમ કહેવું છે, માત્ર તે જ જીવને સમ્યક થાય છે કે જે જીવ યથાર્થ તત્વ નિર્ણય કરે છે. યથાર્થ સ્વતત્વનો નિર્ણય કરતા સ્વ પરની ભિન્નતા જેને નિશ્ચિત થાય છે એવો નિર્ણયનો ઉદ્યમ કરે છે. ઉદ્યમના બે સ્ટેજ લીધા છે, બે તબક્કા લીધા છે. એ જિજ્ઞાસાના કાળમાં સ્વરૂપની જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને એ જિજ્ઞાસાને વશ સ્વ સ્વરૂપનો નિર્ણય કરે ત્યારે જે પ્રકારે પુરુષાર્થ કાર્યકારી થાય તે તત્વ નિર્ણય સંબંધિત ઉદ્યમ છે. સ્વતત્વનો નિર્ણય થયા પછી સ્વાનુભવ સંબંધિત પુરુષાર્થ ઉપડે છે, તે સમ્યક દર્શન માટેનો પુરુષાર્થ છે. અહીંયા પહેલી વાત છે કે તત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે છે, ચારે સંયોગનો યથાશક્તિ અભ્યાસ કરે, પણ જો સ્વરૂપનો નિર્ણય કરવા સંબંધિત ઉદ્યમ ન કરે તો ભલે ચારે સંયોગનો અભ્યાસ હોય તો પણ તેને સમ્યક દર્શન ન થાય અને એ ચારે સંયોગનું જાણ પણ ભણતર હોય, ભણતર એટલે પઢાઈ, તો પણ એને સમ્ય જ્ઞાન ન હોય, એ જ્ઞાન મિથ્યા છે. અહીંયા વિચારવા યોગ્ય વિષય એટલો છે કે આવા સ્વતત્વના નિર્ણયનો ઉદ્યમ કયા પ્રકારે હોય અથવા થાય, આટલું વિચારવા યોગ્ય. બાવીસ નવમું પાન 22 જાણ પર્યાય જાણ ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય, એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જાણી શકાય એટલે નિશ્ચિત કરી શકાય, ઓળખી શકાય, એવો આ એક જ ઉપાય છે કે જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ દ્વારા, એટલે જ્ઞાન લક્ષણ દ્વારા. જ્ઞાન લક્ષણમાં માત્ર પર્યાય ન લીધી પણ જ્ઞાન ગુણ પણ લીધો. જાણન પર્યાય, માત્ર પર્યાય ન લીધી પણ ત્યાં જાણન ગુણ, જ્ઞાન ગુણ પણ લીધો. હવે એકલો ગુણ નહીં લઈએ, જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે. એ કઈ અનંતી પર્યાય? કે અનંતે ગુણની પર્યાય છે. જ્યાં જ્ઞાન ગુણ જાણવા રૂપ પરિણમે છે, જાણરૂપ જે જ્ઞાન ગુણની પર્યાય, ત્યાં બીજા પણ અનંત ગુણની પર્યાય છે. અને જ્યાં જ્યાં જ્ઞાન ગુણ છે ત્યાં ત્યાં અનંત ગુણ છે. એક ગુણ છે ત્યાં અનંત ગુણ છે, અને એક ગુણ છે ત્યાં અનંત ગુણની પર્યાય પણ છે. અને તે આત્મા છે. એવો અનંત ગુણ અને એ અનંત ગુણની પર્યાય પરિણમતો એવો આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આ નિર્ણય કેમ કરવો એ વિષયમાં ખુલાસો છે.
બરોબર.
ગુરુદેવના પોતાના શબ્દોમાં ખુલાસો છે કે પોતામાં ચાલતું જે જ્ઞાનનું પરિણમન, તેના લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો, માત્ર એકલા જ્ઞાન પણ જ્ઞાન સ્વભાવી આત્માનો, આખા આત્માનો નિશ્ચય કરવો. આ નિશ્ચય કરવામાં પણ બુદ્ધિપૂર્વકનું ભેદ જ્ઞાન કામ કરે છે. અહીંયા હજી સહજ ભેદ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ બુદ્ધિપૂર્વકનું ભેદ જ્ઞાન, એટલે બુદ્ધિગમ્ય એવું ભેદ જ્ઞાન, કે એકનું જ્ઞાનપણું પોતાના વર્તમાન જ્ઞાનના પરિણામ ઉપરથી જ્ઞાનપણો સ્વભાવ જુદો પાડવો.
બરોબર.
જુદો પાડવો એટલે જુદો છે અને જુદો જાણવો. જુદો છે છતાં જુદો જણાતો નથી, તેથી જુદો છે અને જુદો જાણવો, એવું પહેલા બુદ્ધિપૂર્વકનું ભેદ જ્ઞાન. જ્ઞાન તે હું છું, રાગ અને દેહાદી નથી, એવી ભેદ જ્ઞાનની વિકલ્પપૂર્વકની ભેદવાળી વ્યાખ્યા અથવા પરિભાષા છે. પણ માત્ર એટલો વિચાર તે ભેદ જ્ઞાન નથી, માત્ર એટલો વિકલ્પ તે ભેદ જ્ઞાન નથી. પરંતુ રાગ અને દેહ જ્ઞાનમાં જણાતા, જ્ઞાનમાં તેનો અભાવ છે, જેમાં તે જણાય છે તેમાં તેનો અભાવ છે. અધ્યાસે કરીને એમ લાગે છે કે જણાય છે તે પદાર્થ જ્ઞાનમાં આવે છે. અધ્યાસે કરીને એમ લાગે છે કે જે જણાય છે એની જ્ઞાન ઉપર અસર આવે છે. એ જ્ઞાન ઉપર અસર આવે છે એમ કહો કે જ્ઞાનમાં તે આવી જાય છે એમ કહો, બંને એક વાત છે. અનુભવ પ્રકાશમાં તો એ વિશે શરૂઆતમાં લીધો છે કે આ જે અભ્યાસ છે કે સામાજ્ઞી પદાર્થને લઈને જ્ઞાનમાં મને કાંઈ થાય છે, એનો કોઈ પ્રભાવ થાય છે, એની કોઈ અસર આવે છે મારા ઉપર, તે પરપ્રવેશ ભાવ છે. એવા પરપ્રવેશ ભાવનો અભાવ થાય ત્યારે સ્વસંવેદનનો આવિર્ભાવ થાય. જ્યાં સુધી એવા અધ્યાસરૂપ પરપ્રવેશ ભાવ વર્તતો હોય ત્યાં સુધી સ્વસંવેદન ઉત્પન્ન થાય. અનુભવ પ્રકાશ થાય પદ્ધતિ લીધી છે. તો અહીંયા એમ કહે છે કે જાણન પર્યાય અને જાણન ગુણ, એમાં પોતાની હૈયાતીને તપાસવી જોઈએ. પોતે જ્ઞાન સ્વભાવે છે એમ પોતાને અવલોકનથી ભાસવું જોઈએ. અને રાગાદી દેહાદી જે કોઈ જ્ઞેયો છે તે સ્વરૂપે હું નથી એવું બુદ્ધિપૂર્વકનું અવલોકન પદ્ધતિ વાળું વેદજ્ઞાન જો શરૂ કરવામાં આવે, વેદજ્ઞાન કરવામાં આવે તો માત્ર જ્ઞાયક સ્વભાવ જ્ઞાન માત્ર એનું જે આત્મતત્વ છે એનો નિશ્ચય થાય. અહીંયા નિશ્ચય થાય, અનુભવ થાય એ વાત નથી, નિશ્ચય થાય. અહીંયા 901 માં ગુરુદેવ એમ કહે છે કે આ પ્રકારે જેને નિશ્ચય થાય તે જીવને સમ્યક્ત્વ થાય, જે જીવને નિશ્ચય ન થાય એટલે નિર્ણય ન થાય તે જીવ સમ્યક્ત્વ પામવાનો અધિકારી નથી. એટલે કે જ્યાં સુધી નિશ્ચય ન થાય, સ્વરૂપ નિશ્ચય ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શન ન થાય. સ્વરૂપ નિશ્ચય થાય તો એને અવશ્ય સમ્યક દર્શન થાય જ. એમ અનંત ગુણ ની પર્યાય છે ત્યાં બીજી. હા, જ્યાં જ્ઞાન જાણન પર્યાય છે તે જ્ઞાનની પર્યાય છે, ત્યારે એની સાથે અનંત ગુણ પરિણમે છે આત્માના. એકલો કઈ જ્ઞાન ગુણ નથી પરિણમતો, તેથી ત્યાં અનંત ગુણ ની પર્યાય છે. અને જ્યાં જ્ઞાન ગુણ છે ત્યાં અનંત બીજા ગુણ છે. તેથી જ્ઞાન લક્ષણ થી માત્ર એકલી જ્ઞાનની પર્યાયનો કે માત્ર એકલા જ્ઞાન ગુણનો નિશ્ચય નથી થતો, પણ પૂરા આત્માનો નિશ્ચય થાય છે, આખા આત્માનો નિશ્ચય થાય છે. એમ જેવું એવો સ્વરૂપનો નિશ્ચય થાય તે જીવ સમ્યક્ત્વનો અધિકારી છે. બહુ સ્પષ્ટ લાઈન દોરી છે કે મુમુક્ષુ જીવ સમ્યક દર્શન પામવા માટે તત્વ વિચાર કરે ત્યારે ભલે ચારે અનુયોગનો અભ્યાસ કરે તો પણ એને એ અભ્યાસ સ્વરૂપ નિશ્ચય કરવા માટે થવો ઘટે. જો તત્વ વિચાર કરે, ચારે અનુયોગનો અભ્યાસ કરે તત્વજ્ઞાનનો અને સ્વરૂપ નિશ્ચય ન કરે તો કદી સમ્યક દર્શન ન થાય. એમ કહેવું છે એ સમ્યક દર્શનનો અધિકારી નથી, એ સમ્યક દર્શનનો પાત્ર નથી. એમ કહેવું છે નિશ્ચય નથી, સમ્યક દર્શન નથી, પણ સ્વરૂપનો નિશ્ચય પણ નથી. સ્વરૂપનો નિશ્ચય નથી તો સ્વરૂપ તો આવું છે એમ તો શાસ્ત્ર અનુસાર એમાં કઈ એને નહીં જાણ્યું હોય, અને જાણ્યું હોય તો એને કઈ એવો ઊંધો વિચાર આવ્યો હશે કે ના આમ ન હોય, શાસ્ત્ર કહે છે એમ ન હોય, મને લાગે છે એવું છે. ઘણા એવી કલ્પના એ ચડી જાય છે કે શાસ્ત્રમાં આવે કે આમ હોય તો કોઈ કે નહીં આમે હોય, એવો વિકલ્પ ઉઠે એવી કલ્પના થઈ જાય, આમે થવું જોઈએ ને આમે હોવું જોઈએ. પછી એ તો પ્રશ્ન છે, દૂર છે. એ સંમત કરે, આગમને સંમત કરે, માત્ર આગમને સંમત કરે નહીં પણ બુદ્ધિપૂર્વક વિચારીને ન્યાયથી તર્કથી યુક્તિથી એ રીતે નક્કી કરે તો પણ જ્યાં સુધી પોતે જ એવા સ્વરૂપે છે એવું અવભાસે નહીં, એવો ભાવ પોતાનો સ્વભાવ ભાવ ભાસે નહીં ત્યાં સુધી એને નિશ્ચય થયો છે. પેલો નિશ્ચય શાસ્ત્ર ને અનુકૂળ છે કે એ કલ્પના છે, વાસ્તવ નથી ત્યાં સુધી એને એ વિકલ્પ છે, અને એ વિકલ્પ જેવો છે એમાં એ વિકલ્પ જેવો છે એવો હું છું એવું જે ભાસે છે એટલે અનાદિનો રાગ તે હું એવો નિશ્ચય હજી બદલાયો નથી.
બરાબર,
તે જીવને એના વિકલ્પ અનુસાર આત્મા ભાસે છે પોતાનો, પણ એવો આત્મા નથી, આત્મા એવો નથી. ગુરુદેવ તો આ પ્રકરણ ચાલતું ત્યારે એવી ભાષાથી કહેતા કે નિશ્ચય કરવાના કાળે, આવો સ્વરૂપ નિર્ણય કરવાના કાળમાં, એ વખતમાં રાગ છે, વિકલ્પ છે, એટલે રાગ છે, વિચાર દશા છે ને, આ નિર્ણય તો વિચાર દશા છે, વિચાર દશામાં રાગ છે. રાગ હોવા છતાં રાગની આડ વગર, રાગ હોવા છતાં રાગની આડ વિના, જ્ઞાન થી સીધો જ્ઞાન સ્વભાવી આત્મા જ્યાં નિશ્ચિત કરે ત્યારે એને આત્માનો યથાર્થ નિશ્ચય થયો એમ કહેવાય. રાગની આડ વગર એટલે રાગ ને ગૌણ કરી નાખે. રાગ છે ખરો પણ રાગ ને ગૌણ કરી નાખે. વિચારમાં તો રાગ ને જ્ઞાન બંને છે, પણ અનાદિથી રાગની મુખ્યતામાં એ પરિણમે છે. હવે રાગ રહિત એવું જે આત્મતત્વ છે એનો નિશ્ચય કરવો છે, ત્યાં રાગની મુખ્યતામાં એ નિશ્ચય થાય તે નિશ્ચય શું કામનો? ત્યાં તો રાગ રહિત તત્વનું નિશ્ચય કરવામાં રાગની આડ છોડીને, રાગની ઓથ છોડીને, રાગનો આધાર છોડીને, જ્ઞાન ક્રિયાના આધારે, જાણન પર્યાય લીધે ને, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય તો તે નિશ્ચય યથાર્થ છે, તો તે નિશ્ચય સાચો છે, એ રીતે નિશ્ચય કરવો જોઈએ. જ્ઞાન નો એટલે જ્ઞાન સ્વભાવ નો, જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય પર્યાયમાં થાય, અને નિર્ણય જેનો થાય તે દ્રવ્ય નો થાય, પર્યાય નો નહીં. પર્યાય થી દ્રવ્ય નો નિર્ણય થાય, પર્યાય થી દ્રવ્ય નો અનુભવ થાય, કારણ કે એ કાય પર્યાય નું છે. કાય તો જે કરે તે કરે, કેમ કે કાર્ય કરવાનું ડિવિઝન છે એ પર્યાયનું ડિવિઝન છે, ત્યાં જ કાર્ય થાય છે, બીજે ક્યાંય કાર્ય થતું નથી. ખરેખર તો રાગ છે એ પોતાના સ્વરૂપને જાણવામાં એ આડસ છે, જેમ કોઈ આડસ આવી જાય આડસ પછી પાછળની ચીજ ન દેખાય. કોઈ એમ કે પણ રાગ તો બહુ નાનો છે ને આત્મા તો બહુ મહાન છે, અને આવી નાની આડસ વચમાં આવે એમાં આવી મોટી ચીજ ન દેખાય, આ તે કઈ જાતની વાત છે? એવું પણ બને છે. તરણાઓ છે, ડુંગર મોટો ડુંગર, એક તરણું આડું આવે ને દેખાય, તરણું એટલે પાંદડું, નાનું ઘાસનું પાંદડું પટ્ટી જેવું હોય પાછળ, પણ પાછળ ડુંગર ઘણો દૂર છે, તો અહીંયા એ પાંદડું આડું આવે, તરણું આડું આવે, ડુંગર ન દેખાય, પહાડ ન દેખાય. એમ વર્તમાન રાગની ઓથમાં, રાગને આધારમાં પરિણમતા જીવને સ્વરૂપનું અવભાષણ, ભાવ ભાષણ થતું નથી. જ્ઞાન ક્રિયામાં સ્વભાવ વ્યક્ત હોવાથી જેવો સ્વભાવ જ્ઞાનની પર્યાયમાં વ્યક્ત છે એવો જ સ્વભાવ સામાન્ય દ્રવ્યમાં અવ્યક્તપણે રહેલો હોવાથી તેની કલ્પના કરીને અનુમાન કરવું પડતું નથી. નિર્ણયના કાળમાં કલ્પિત અનુમાન કરવું પડતું નથી. જેવો નમૂનો છે એવો જ બાકીનો માલ છે એમ ચોખ્ખું ભાવ ભાસે છે, અને રાગની મુખ્યતામાં હું જ્ઞાન સ્વભાવી હું, એક હું શુદ્ધ, એ બધી કલ્પના કરે છે, તો પણ એને ખરેખર જેવો છે એવો જ્ઞાનમાં આવતો એમ ફેર પડે છે. આવો જે સ્વરૂપ નિશ્ચય કરવાનો ઉદ્યમ ન કરવામાં આવે, તત્વજ્ઞાનનો અભ્યાસ તો કરે, ઘણો કરે, રોજ સાંભળે, રોજ વાંચે, રોજ વિચાર કરે, પણ હું કેવો એવો નિશ્ચય કરવામાં એનું ધ્યાન કેન્દ્રિત ન થાય, એની જે પરિણામની પ્રક્રિયા છે એમાં કેન્દ્ર સ્થાન એને નિશ્ચય મારે કરવો છે મારા સ્વરૂપનો એ વિષયનો હોય, તો તે જીવ ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે તો પણ સમ્યક દર્શન પામે એમ કેવું છે. એમ જ છે, જ્ઞાનની પર્યાયમાં નથી રમતો, પણ જ્ઞાન જ્ઞાનની માત્ર પર્યાયનું અવધારણ નથી કરવું, કેમ કે જ્ઞાનની પર્યાય અલ્પ છે, અલ્પજ્ઞ પર્યાય છે, સૂક્ષ્મ ભાવે છે. વળી જ્ઞાનની પર્યાયમાં બહિર્મુખપણું પણ છે, વળી જ્ઞાનની પર્યાય ચંચળ પણ છે, એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર ફેર્યા કરે છે, એવા કેટલાક દોષ હોવા છતાં છે જ્ઞાનની પર્યાયમાં. એટલે જ્ઞાનની પર્યાય માત્રને નથી પકડવી, પણ એવા દોષ હોવા છતાં ત્યાં સ્વભાવ પણ છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ પણ વ્યક્ત છે, એટલે જ્ઞાનની પર્યાયમાંથી જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે, જ્ઞાન સ્વભાવને જાણી લે, જ્ઞાન સ્વભાવી હું એમ નિશ્ચય કરે, ત્યારે એને સમય દર્શન થાય. આ વાત સમયસારમાં અમૃતચંદ્રાચાર્યજીએ 144 ગાથાની ટીકા કરતા કરી છે. 144 ગાથા કરતા કર્મધિકારની છેલ્લી ગાથા, પક્ષાંતિ ક્રાંત થવાની ગાથા, નિર્વિકલ્પ અનુભવ થવાની ગાથા, નિર્વિકલ્પ અનુભવ કઈ પ્રક્રિયાથી થાય છે એ ગાથા છે. એક એવું જે નિર્વિકલ્પ અનુભવ રૂપી જે અનુભૂતિનું કાર્ય છે એના કારણરૂપ નિશ્ચય છે એ વાત પોતે કાર્યને વર્ણવતા કારણ વર્ણવે છે. પણ બરાબર છે, જ્ઞાનમાં ઠરે, પણ જ્યારે ઠરે ત્યારે કે ધ્રુવ સ્થિર સ્વભાવનું અવલંબન આવે ત્યારે, જ્યાં સુધી ધ્રુવ સ્વભાવનું અવલંબન ન આવે ત્યાં સુધી ઠરે ક્યાંથી. હવે અવલંબન ક્યારે આવે કે જ્યાં એનું અસ્તિત્વ છે અને જેવું એનું મહાન અસ્તિત્વ છે ત્યાં અને તેવું ભાસે ત્યારે. તો હજી તો પહેલા એને ભાસવું જરૂરી છે, પછી અવલંબન થશે. એમ બે ક્રિયા ક્રમથી થાય છે, પહેલું ભાસે છે અને પછી અવલંબે છે. ભાસે છે એટલે નિશ્ચિત થાય છે, અને નિશ્ચિત થયા પછી એનું અવલંબન આવે છે. અને દરેક કાર્ય નિશ્ચિત થયા વિના થતું નથી, કોઈ પણ કાર્ય, સમસ્ત કાર્યોમાં કોઈ પણ કાર્ય નિશ્ચય કર્યા વગર કેમ થાય. દુકાન માંડવી હોય, કારખાનું કરવું હોય, બહારગામ જવું હોય, નિશ્ચય તો પહેલા કરવો પડે છે. ઘરની બહાર પગ મૂકે તો કયા રસ્તે ચાલવું એ નિશ્ચય કર્યો હોય, એ રસ્તે ચાલે, બીજા રસ્તે ચાલે, એમ એક શુદ્ધાત્માનો નિશ્ચય કરતા નવે તત્વનો નિશ્ચય થતો હોવાથી એને શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એનો નિશ્ચય થઈ જાય છે. એટલે પ્રથમમાં પ્રથમ જે સમ્યક દર્શન મોક્ષ માર્ગનું પહેલું સોપાન છે તેના કારણરૂપ તત્વ નિર્ણય છે. એટલે ત્યાં 144 ગાથામાં પહેલી લીટી એ લખી છે કે પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. ત્યાં તો દ્રવ્ય સૂત્રની વાત કીધી છે, દ્રવ્ય સૂત્ર દ્વારા, દ્રવ્ય સૂત્ર એટલે ભગવાનની જે વાણી છે એને દ્રવ્ય સૂત્ર. Thank you. 144મી કલમ જેવી 144મી ગાથા છે. કાયદામાં આવે છે 144મી કલમ. પ્રથમ શ્રુત જ્ઞાન ના અવલંબન થી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને એમ દીધું છે. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એટલે પ્રગટ અનુભવને માટે શું કરવું, કેમ કાર્ય થાય એનું વર્ણન છે. પણ એ પ્રગટ પ્રસિદ્ધિ રૂપ અનુભૂતિ છે તે નિશ્ચય કરીને છે. કોનો નિશ્ચય કરીને? કે આત્માનો નિશ્ચય કરીને. કેવા આત્માનો નિશ્ચય કરીને? કે જ્ઞાન સ્વભાવી આત્માનો
નિશ્ચય
કરીને. વાહ, એમ તાવત શબ્દ વાપરો. જ્ઞાન સ્વભાવમ આત્માન પ્રથમતઃ, પ્રથમતઃ શબ્દ વાપરો. એ તો પ્રથમતઃ એટલે પહેલા, એમ ક્રમ પડે છે. શ્રુત જ્ઞાન અવસ્તંભેન, શ્રુત જ્ઞાન દ્વારા. શ્રુત જ્ઞાન એટલે જે આત્માઓએ પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો એવા મહાત્માઓની વાણીને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાન એટલે દ્રય શ્રુત લેવું, દ્રય શ્રુતના અવલંબે એટલે દ્રય શ્રુતના નિમિત્તે, દ્રય શ્રુતના માધ્યમથી. કેમ કે બીજાની વાણીમાં એ આત્માનું વર્ણન હોઈ શકે નહીં. જેવો શુદ્ધ આત્મા છે, મૂળ સ્વરૂપે આત્મા છે, અસલ સ્વરૂપે, એની વાત એનું કથન એ આમ તો સર્વથા તો વાણી ગોચર નથી, વચન ગોચર નથી. ભલે દિવ્ય ધ્વનિ હોય તો પણ તે સર્વથા વચનને યોગ્ય નથી, વક્તવ્ય નથી. પણ કથનચિત વચન ગોચર છે, માત્ર કેટલોક ભાગ એનો વક્તવ્ય છે. અને તેથી તેવું વક્તવ્ય માત્ર તે આત્માને અનુભવનાર જીવને જ હોય છે. અરૂપી પદાર્થ છે, અનાદિનો અજાણ્યો અંતરતત્વ સ્વરૂપ પદાર્થ છે. તેના અંતર અનુભવમાં આવેલો જીવ જ તેનું વર્ણન કરી શકે છે. તેથી તેની વાણી દ્વારા એમ કહે છે. નિમિત્તનો પણ નિયમ બાંધ્યો છે કે કદી કોઈ અજ્ઞાની જીવની વાણીના નિમિત્તે કોઈને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ન થાય. પણ એ અજ્ઞાની જીવ સત્શાસ્ત્ર વાંચતો હોય ને સંભળાવતો હોય તો થાય કે ન થાય? કે ન થાય. સાચા શાસ્ત્ર માંથી, આચાર્યની વાણી માંથી રૂપ શાસ્ત્ર છે એમાંથી વ્યાખ્યાન કરતો હોય તો એના નિમિત્તે જ્ઞાન થાય કે ન થાય બીજાને? કે ન થાય. આવો નિયમ છે. આગળના ભાવમાં એને જેને ક્ષોભસમ લબ્ધિ કહીએ છીએ, એ ક્ષોભસમ લબ્ધિ મળી હોય એને તો એને આગલા ભાવનો નિમિત્ત થઈ જાય. પણ લબ્ધિ સુધી ન આવ્યો હોય તો નહીં. પાછું સાંભળવા તો મળ્યું છે અથવા પણ ક્ષુક્ષમ લબ્ધિ, શું કે ક્ષુક્ષમ લબ્ધિ મળી હોય એને થાય જ એવું કાંઈ નથી. એને દેશના લબ્ધિ કહે છે. ક્ષુક્ષમ લબ્ધિ કહો અથવા દેશના લબ્ધિ, દેશના લબ્ધિ, ઉપદેશની લબ્ધિ. પણ એ ઉપદેશની લબ્ધિ એને મેળવી હોય તો થાય જ એવું નહીં. પણ ઉપદેશ દેશના લબ્ધિ હોવી આવશ્યક છે. દેશના લબ્ધિ ન હોય અને કોઈને અજ્ઞાનીની વાણી સાંભળીને થઈ જાય એવું કદી બને જરૂર. તેથી કોઈ જ્ઞાનીની વાણીનો, સત્પુરુષની વાણીનો નિષેધ કરે ત્યારે એના માટે એમ કહેવાય છે કે આ જીવ દેશના લબ્ધિને ઉડાડવા માગે છે. જ્ઞાનીના વચનનો વિરોધ કરવામાં આવે ત્યારે દેશના લબ્ધિને પણ અંગીકાર કરવા માગતો નથી, દેશના લબ્ધિને પણ ઉડાડે છે એમ કહેવામાં આવે છે. દેશના લબ્ધિનો નિષેધ કરે છે. હજી અનુભવ સુધી પહોંચવાને તો ઘણી વાર છે, પણ જે અનિવાર્ય છે દેશના લબ્ધિ તો હોવી જ જોઈએ. ન હોય તો એને કોઈ બીજી વાત આગળની કહેવાની વિચારવાનો પ્રશ્ન રહેતો નથી. અહીંયા નિશ્ચયનો વિષય લીધો છે. નિશ્ચય કરે એને અનુભૂતિ થાય છે, સિદ્ધિ કોઈને અનુભૂતિ થાય એમ બનતું નથી. સમયસારનો આધાર છે. એ પ્રકારે બહારમાં દ્રશ્રુત અને અંદરમાં રાગની આડ વિનાનું જ્ઞાન સીધા જ્ઞાનથી જ્ઞાનની મુખ્યતામાં આવીને જ્ઞાન સ્વભાવનો નિશ્ચય કરે ત્યારે એને સમ્યક થવાને તે યોગ્ય થાય છે. ત્યાં સુધી સમ્યક થવાનું કોઈ પણ ઉપાય બની શકતું નથી. કરોડો ઉપાય કરે તો પણ થઈ શકે
નહીં.
જ્ઞાન ને રાગ બે છે, તો રાગની મુખ્યતા અત્યારે એટલી થઈ રહી છે કે જ્ઞાન ચુકાઈ જાય છે. જે મુખ્ય છે તે દેખાય છે, અને બીજું દેખાવા છતાં નહીં દેખાવા બરાબર સ્થાનમાં રહે છે. માણસ નથી કહેતા, કોઈ ન ગણકારે નહીં તો શું કહે છે, ભાઈ આ કઈ અમારું સાંભળતો નથી. સાંભળતો નથી એટલે કઈ બેરાશ નથી આવી, પણ સાંભળવા છતાં સાંભળવાનું એ મુખ્ય કરતો નથી, ગૌણ કરે છે, એ અવગણે છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે ભણું અમે તો કહીએ છીએ પણ સાંભળતો, એટલે જાણવા છતાં નહીં જાણવા બરાબર થઈ જાય છે. પહેલા સ્વરૂપ સન્મુખ થઈને બધો વિષય લિંક બરાબર ચાલે છે. વિષય કે પહેલા સ્વરૂપ સન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય, આનંદનું વેદન થાય, ત્યારે જ યથાર્થ સમ્યક દર્શન થયું કહેવાય. એ સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય
નહીં.
શું કહે છે, શું આમાં ચોખવટ છે કે કેટલાક જીવો એમ માને છે કે અમને સમ્યક દર્શન છે અથવા થઈ ગયું છે. એને અહીંયા સ્પષ્ટ કરે છે કે જે જીવ સ્વરૂપ સન્મુખ થાય, સ્વરૂપ કે જે અંતઃતત્વ સ્વરૂપ છે તેની સન્મુખ થાય એટલે અંતર્મુખ થાય. અંતર્મુખ થાય ત્યારે એના વિકલ્પ બંધ થાય. વિકલ્પવાળી દશા ન હોય અને નિર્વિકલ્પ દશા હોય. નિર્વિકલ્પ દશાના અનુભવને નિર્વિકલ્પ અનુભૂતિ કહેવામાં આવે છે. એવી અનુભૂતિ હોય ત્યારે આનંદનું વેદન થાય. આ એક વિશેષ મુદ્દો છે. જે આનંદ અનંતકાળમાં આત્માએ અનુભવ્યો નથી, જે આત્માનો આનંદ સ્વરૂપનો આનંદ, સ્વરૂપાનંદ જેને કહેવાય છે, એ આનંદ અનંતકાળમાં જીવે અનુભવ્યો નથી, એવો આનંદ પ્રથમ સમ્યક દર્શનના કાળમાં અનુભવ ગોચર થાય છે. તે વિચાર દશાના કાળમાં નહીં, પણ નિર્વિકલ્પ નિર્વિચાર દશાના કાળમાં અનુભવ ગોચર થાય છે. એટલે સમ્યક્ત્વ હોવા કે થવા વિશે જીવને ભ્રમણા થાય તો આ સ્પષ્ટીકરણથી નીકળી જાય કે આનંદની અનુભૂતિ થઈ છે તો સમ્યક દર્શન થયું છે. હજી આનંદની અનુભૂતિ નથી થઈ તો સમ્યક દર્શન થયું નથી. એટલે એ વાત ઉડી જાય છે કે જૈન કુળમાં જન્મા માટે શ્રાવક તો છીએ અને સમ્યક દ્રષ્ટિ તો છીએ, એ વાત રહેતી
નથી.
હવે અમે આગળ વ્રત પછકાણ કરી નિયમ સંયમ લઈ અને આગળ વધીએ, કેમ કે શ્રાવક તો જન્મથી શ્રાવક છીએ એટલે સમ્યક દ્રષ્ટિ તો છીએ.
વ્રત લેવાના
એ હવે એ વાત ખોટી છે, એ વાત સાચી
ચાલે.
જાતે જન્મે જૈન છીએ માટે સમ્યક દ્રષ્ટિ તો અમે છીએ, અમે ક્યાં બીજાને માનીએ છીએ? તો અત્યારે તો ઘણા બીજાને માનવા લાગી ગયા છે. જૈન દેરાસર માંથી નીકળે ને પાછો માતાનું મંદિર આવે તો મહાલક્ષ્મી માતાના મંદિર માં ઘુસે. પેલા ઈ આવે પછી ભગવાન આવે, જાતા ના આવતા બે વખત કામ માં આવે. એવા લાકડા ઘુસ્યા આ જીવ ને સંયોગમાંથી સુખ જોઈ છે ને એટલે આ બધો ધંધો કરે છે. ગુરુદેવ કહેતા જ્યાં સુધી તને સંયોગમાંથી સુખ જોઈ છે ને, તું અત્યારે ભલે દેવ દેવલા ને કુદેવ ને માનવા લાગ્યો, કાલે કતલખાનું ખોલીશ તું. કેમ કે જેને કતલખાનું જે ચલાવી રહ્યા છે એ પૈસામાંથી અને એમાં સંયોગમાંથી સુખ લેવા માટે ચલાવે છે. એના ને તારા સિદ્ધાંતમાં ફેર નથી તો આજે એને કાલે તારી પ્રવૃત્તિ થતા વાર લાગશે
નહીં.
એટલે અહિયાં એ વાત નથી કે જેને આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ છે, એ નિર્વિકલ્પ યથાર્થ પ્રતીતિ, આત્માની પ્રતીતિ, સ્વરૂપની પ્રતીતિ, સમ્યક દર્શન કોને કહેવાય? કે જેમાં સ્વરૂપ સન્મુખતા હોય, જેની નિર્વિકલ્પ દશા થઈ હોય, જેમાં આત્માનંદનો અનુભવ થયો હોય, કે જેવો અનુભવ, આનંદનો અનુભવ અનંતકાળમાં ક્યારે પણ જીવને થયો નથી. એક શબ્દ અહીંયા નથી લીધો. જે આનંદ છે અહીંયા અતિન્દ્રિય આનંદ છે, ઇન્દ્રિય ગમ્ય આનંદ છે એની વાત નથી. એ આનંદ નથી પણ એ દુઃખ છે. અતિન્દ્રિય આનંદ નો અનુભવ એટલે કે આત્માના સર્વ પ્રદેશે થી, અસંખ્ય પ્રદેશે થી, પ્રદેશે પ્રદેશે થી આનંદ નો અનુભવ થાય એને અતિન્દ્રિય આનંદ નો અનુભવ કહેવામાં આવે છે. અંતર્મુખ છે એમાં એ અતિન્દ્રિય પણ આવી જાય છે, કેમ કે બહિર્મુખ દશા એ ઇન્દ્રિય જ્ઞાનની દશા છે અને અંતર્મુખ દશા તે અતિન્દ્રિય દશા છે. કેમ કે ત્યાં પછી મનનું પણ અવલંબન નથી. એટલે વ્યાખ્યા કરવાનું આ કારણ છે કે સમ્યક દર્શનના સંબંધમાં પણ ઘણા જીવોને ભ્રમરા વર્તે છે. કેટલાક તો જન્મને કારણે, જાતિને, કુળ જાતિને કારણે સમ્યક દ્રષ્ટિ પણ માને છે અને બીજા કેટલાક શાસ્ત્રાભ્યાસને કારણે માને છે. કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને હોય છે તો અમને પણ સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, કુદેવાદીને અમે માનતા નથી. કુદેવ એટલે રાગી દેવ. અને અમને શાસ્ત્રનો અભ્યાસ છે, શાસ્ત્રમાં જેવું કહ્યું છે એ બધું અમને સંમત થાય છે, ક્યાંય અમને નિષેધ કે વિરોધ આવતો નથી, તેથી અમને સમ્યક દર્શન છે. એ વાત પણ ખોટી. વળી કોઈ ત્યાંથી આગળ ચાલીને એમ વિચારે છે કે આત્માનું સ્વરૂપ ચિંતન અમે કરીએ છીએ ત્યારે સ્વરૂપ ચિંતનમાં અમને એવી 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 સરસ એકાગ્રતા રહે છે કે અમને રોમ રોમ ઉલસી જાય છે. એ અમારો આત્માની શાંતિ ને આનંદ હોય એવું અમને લાગે છે, માટે અમને સ્વામી દર્શન થઈ ગયું. એ વાત એ પણ હજી ભ્રમણામાં પીડ્યા છે. જ્ઞાની ગુરુ સંમત હોય તો વાંધો ન આવે. જ્ઞાની ગુરુ તો સંમત હોય, વાત પૂરી થઈ ગઈ, તો સર્ટિફિકેટ મળી ગયું, એનો વાંધો
નથી.
જ્ઞાની તો સમજીને કહે, એમાં વાંધો નથી. પણ એ કહે માટે છે બીજી વાત, કે જ્ઞાની એ કહ્યું માટે સમ્યક દર્શન છે, અને ન કહ્યું હોય તો નથી એમ છે. એવું પણ સમ્યક દર્શન પાંગળું નથી, નબળું નથી, કે બીજા કહે તો એ બરાબર ને બીજા ન કહે તો એ બરાબર નહીં. એવા આધારની એને જરૂર નથી, કહે તો ભલે ન કહે તો
ભલે
ભલે. એવા અનંતા જ્ઞાનીઓ થઈ ગયા કે જે જગતમાં પ્રસિદ્ધ જ ન થયા, પોતાનું કામ કરીને આવેલા ગયા, મોક્ષ મોક્ષ માર્ગે ચાલતા મોક્ષમાં પહોંચી ગયા, અનંતા જ્ઞાનીઓ થયા. એવા તો કોક કોક પ્રસિદ્ધ થયા તો થયા, તો પ્રસિદ્ધ થયા માટે જ્ઞાની ને, ન પ્રસિદ્ધ થયા માટે જ્ઞાની ને, એવો કાયદો નથી, એવું ધોરણ નથી. સુગાની કહેતા કે ફૂલ બાગ મેં હો યા જંગલ મેં, ફૂલ કી જો શોભા હૈ, ફૂલ કી જો સુંદરતા હૈ, ઉસકી જો સુવાસ હૈ, અપને અપને સે હૈ. કોઈ ઇસી કા ઇસકા ઉપયોગ કરે યા નહીં કરે, ઇસકી કિંમત મેં કોઈ ફેરફાર નહીં. જે મહત્વ છે એની સુંદરતા ને સુવાસ છે એ તો અખંડિત છે. બીજા સૂંઘે તો એ ફૂલની કિંમત વધી જાય, અને એ બીજા ન સૂંઘે તો એ ફૂલની કિંમત ઘટી જાય, એવું ફૂલને માટે નથી. એમ બીજા જાણે કે આ સમ્યક દ્રષ્ટિ છે તો એ સમ્યક દ્રષ્ટિની ઘણી કિંમત, બીજા આદર સત્કાર કરે, માન આપે, બહુમાન કરે, મહિમા કરે, ભક્તિ કરે તો એ સમ્યક દ્રષ્ટિ મોટો, બીજા કોઈ એમ બીજા કોઈ સમ્યક દ્રષ્ટિને કોઈ હરદૂત કરે, અપમાન કરે તો એ સમ્યક દ્રષ્ટિ નાનો, એવું કઈ સમ્યક દ્રષ્ટિ માટે નથી. ગુરુદેવ તેવું કહેતા કે સમ્યક દ્રષ્ટિ હોય, કાણો હોય, કુબડો હોય, એટલે રૂપાળો ન હોય, કુરૂપ હોય શરીરનો, કાણો હોય, કુબડો હોય, આંખે એક આંખ હોય, કુરૂપ હોય શરીર, કાળો હોય, શ્યામ હોય, નિર્ધન હોય, અને લોકો એને હળહળ કરીને કાઢતા હોય, અહીંયા નહીં ભાઈ તું બીજે જા, આ જગ્યા તારે નહીં આવું, તું બીજે જા, તારે જ્યારે એવું હોય ત્યારે, પણ અહીંયા નહીં. તો તેથી કાંઈ સમ્યક દ્રષ્ટિની કિંમત ઘટતી નથી. સ્વામી સમંતભદ્ર આચાર્ય તો 28મી ગાથામાં એમ કહ્યું છે કે ચાંદાળ હોય નીચેના કુળમાં જન્મ હોય, ચાંદાળના કુળમાં જેને ગોત્ર કર્મની અને નામ કર્મની અપેક્ષા એ અશુભ પ્રકૃતિ છે, નીચ કુત્રમાં છે, તો પણ તેને ગણધર દેવ દેવ કહે છે. દેવાહા દેવા દેવ વદંતિ, એમ કહે છે ગણધર દેવો તેને દેવ કહે છે. અને દેવ હોવાથી વંદનીક છે, પૂજનીક છે, એ વાત લીધી છે. 28મી કથા સ્વામી સમયભદ્ર આચાર્ય રત્નકરણ શ્રાવકાતા 28મી કથા છે. અને સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષાની 226 કે 236 નંબરની એવી ગાથા છે, એવી જ ગાથા છે. 324 ગાથા, કાર્તિકેય સ્વામી 326 ગાથા. સમત્ત ગુણ પહાણો, સમ્યક્ત્વ ગુણ સહિત જો પુરુષ પ્રધાન હૈ, સમ્યક્ત્વની પ્રધાનતા જે આત્મામાં વર્તે છે. દેવીંગણરિંદી વંદિયો હોદી, કે વહ દેવો કે ઇન્દ્ર તથા મનુષ્યો કે ઇન્દ્ર ચક્રવર્તી આદિ સે વંદનીય હોતા હૈ. હમણાં આપણે ત્યાં એ વાત થોડી ચાલી હતી ગડબડ, ચોથા ગુણસ્થાને વંદન ન કરાય, ચોથા ગુણસ્થાન વાળાને વંદન ન કરાય, એવું એક સિદ્ધાંત અપસિદ્ધાંત જેને કહેવાય એ વાત થોડી ચાલુ થઈ ગઈ હતી, બંધ થઈ ગઈ. પછી જ્યાં હોય ત્યાં ચાલુ હોય તો ભલે રહી, પણ આમ પ્રસિદ્ધપણે બંધ થઈ ગઈ, પણ થોડી પ્રસિદ્ધ રીતે ચાલુ આપણા સમાજમાં. મેં એને આ બધી ગાથાઓ આપી હતી, આવો અપસિદ્ધાંત તમે ક્યાંથી લાવ્યા, અને આવો સિદ્ધાંત અપસિદ્ધાંત સેવવામાં આવે, પ્રચાર કરવામાં આવે, આ તો બહુ મોટો મત થઈ જાય એવી વાત છે. સામાન્ય વાત નથી, બહુ ગંભીર વિષય છે. પછી શાસ્ત્રના આધાર કે અહીંયા આ આચાર કે છે, આ આચાર કે છે, આ આચાર કે છે, સ્વામી સોનભદ્ર આચાર જબરજસ્ત આચાર છે, આ કાર્તિકેય સ્વામી બહુ પુરાણા આચાર છે, બહુ સરસ પ્રશ્ન છે. સમ્યક્ત્વ ગુણ સહિત જો પુરુષ પ્રધાન હૈ, વહ દેવો કે ઇન્દ્ર, દેવ ઇન્દ્રિય તથા મનુષ્યો કે ઇન્દ્ર એટલે ચક્રવર્તી આદિ સે વંદનીય હોતા હૈ, વંદ્યો હોદી, એવો શબ્દ પીડ્યો છે. વ્રત રહિત હોને પર ભી, પાછું કોઈ એમ કે કાકા મુનિ સમ્યક દ્રષ્ટિની વાત છે, તમે પાછો બીજી અપેક્ષા લગાડીને ચોથા ગુણસ્થાન વાળાને ઠઠાડી દીધો છો એમ કહી દે. આચાર્ય તો બધું ચોખ્ખું કર્યું છે, ગડબડ ચાલે એવું નથી કઈ. ચત્તવયોપી વિય ઉત્તમ વિયમ સુગમમ પાવહી, ચત્તવિય વ્રત રહિત હોવા છતાં, વ્રત રહિત હોને પર ભી ઉત્તમ અનેક પ્રકાર કે સ્વર્ગ કે સુખ પાતા હૈ, એ સમય દ્રષ્ટિને અવ્રતિપણું હોવા છતાં, સંયમ ધારણ નહીં કરેલો હોવા છતાં, નિયમથી સ્વર્ગમાં જશે, વૈમાનિક દેવમાં જશે, એ બીજે જશે નહીં, એમ કરીને અવિરત સમ્યક દ્રષ્ટિ વંદનને યોગ્ય છે એ આ 326 ગાથામાં સ્પષ્ટ. પણ જ્ઞાનીની આજ્ઞા એ ન ચાલે તો ગડબડ આ બધી થાય, કલ્પના ઊભી થાય. જ્ઞાની તો ચોથા ગુણ સ્થાન વર્તી છે, એને વંદન કરાવીને પછી એની આજ્ઞા ફાગ્ઞાનો સવાલ રહેતો નથી, એટલે ગડબડ એમાં. પછી એ સમ્યક દ્રષ્ટિનું મહાત્મ કેવું છે એ આગળ પાછળની ગાથામાં છે. સમ્યક્ત્વ અણિમાદિક વૃદ્ધિઓ મેં સબસે બડી વૃદ્ધિ હૈ, રિદ્ધિ ને મહારિદ્ધિ અધિક ક્યાં કહે, સબ સિદ્ધિઓ કા કરને વાલા યહ સમ્યક્ત્વ હી હૈ, મોક્ષ થવાનો છે. એની પહેલાની ગાથા છે 325માં, 327માં કહે છે, સમ્યક દ્રષ્ટિ જીવ દૂર ગતિ કે કારણ અશુભ કર્મ કો નહીં બાંધતા બાંધતે, ઓર જો અનેક પૂર્વ ભાવ મેં બાંધે હુએ પાપ કર્મ હૈ ઉનકા ભી નાશ કરતા હૈ, બધા પાપ કર્મની પ્રકૃતિ ક્ષય કરશે એ હિસાબ. પછી ઊંચમ ગુણ સ્થાન વાળાની વાત લીધી છે, પ્રતિમા આદિ વર્ણન કેવી રીતે, ભેદો કેવી રીતે છે,
બરાબર.
એ પછી પાંચમા ગુણ સ્થાનની વાત કરી છે, ધર્માનુ પરીક્ષા ચાલે છે, કાર્તિકેયાનુ પરીક્ષામાં ધર્મની ભાવનાનું જે પ્રકરણ છે એમાં આ વાત એમણે સમાવેશ કર્યો. 326 ઘણા આધારે પાતા આઠક શાસ્ત્ર ના આધારે પાતા. જેવો પ્રશ્ન નીકળ્યો એ ભેગો ના ચર્ચા, વિદ્વાન વિદ્વાનોમાં ચર્ચા તો થાય ને, કારણ કે આ તો બધા વિદ્વાનો સિદ્ધાંત કાઢે ને, અપસિદ્ધાંત કાઢે તો વિદ્વાન કાઢે ને, એ જ વખતે આઠ આધાર આપ્યા હતા. બનારસીદાસ નો આધાર બહુ સ્પષ્ટ છે, નાટક સમય સારની જેમણે રચના કરી એમણે એ વાત કરી છે કે સમય દ્રષ્ટિ છે જીનેશ્વર નો લઘુનંદન છે. વાત કરી શકે શાંત દશા તિનકી પહેચાની કરે કર જોડી
વંદન.
એવું કે છે કે હું તો હાથ જોડીને વંદન કરું છું. વળી તમે એમ કહો કે ભાવ વંદન કરાતા હશે ને દ્રવ્ય વંદન નહીં કરાતા હોય, તો આ કહે છે કે હું કર જોડીને વંદન કરું છું, હાથ જોડીને વંદન કરું છું. બધું પતે બીજી ગપ્પો નહીં ચાલે કે આમાં કેવા છે બનારસી દાસ, કે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને વંદન કરે છે, મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને વંદન કરવાની ના પાડે છે, તીવ્ર મિથ્યાત્મક કારણ છે. સમ્યક દ્રષ્ટિ જયારે સમ્યક દ્રષ્ટિને વંદન કરે છે, આચાર્ય મુનિ થઈને એને વંદનની વાત લખે છે, ત્યારે મિથ્યા દ્રષ્ટિ રહીને જે સમ્યક દ્રષ્ટિના વંદનની ના પાડે છે, તીવ્ર મિથ્યાત્મક છે. ઘણી જગ્યાએ સુગાનીજી નો દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. નજરે આ બધી કથન ની વાત થઈ, હવે એમના પત્રોમાં જુઓ ગુરુદેવને કેટલી ભક્તિ છે. પ્રત્યક્ષ વંદનાદિ કરતા હતા, કોઈ બેનશ્રીની વાત હોય ગુરુદેવને પ્રત્યક્ષ વંદનાદિ કરતા હતા. ભક્તિ તો ઘણી છે, આ બધું ઉડાડવું પડશે. જો વંદન ન થાય એમ કહો તો આ બધું ઉડાડવું પડશે. ના તો નજરે જોયેલી વાત છે બધા. પરિચય થાય તો ઘણો ફેર પડે. નવસો ને ત્રણ અહિયાં સમ્યક દર્શન ના વિષયમાં અનેક પ્રકારની ભ્રમણાઓ જીવ સેવે છે, એના સંબંધી આ સ્પષ્ટીકરણ છે. પણ અનુભૂતિ પહેલા આવી જે નિર્વિકલ્પ પ્રતીત અને અનુભૂતિ છે, તે પહેલા તત્વ વિચાર કરીને દ્રઢ નિર્ણય કરે, તત્વ વિચાર કરે અને તત્વ વિચારમાં પણ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરે. યથાર્થ નિશ્ચય તે દ્રઢ નિશ્ચય છે. નિશ્ચયમાં યથાર્થતા ન હોય અને કોઈ એમ કહે કે અમે ઘણો દ્રઢ નિશ્ચય કર્યો છે, એ દ્રઢતા કામ નહીં. યથાર્થતા છે ત્યાં દ્રઢતા છે, અને એ સાચી દ્રઢતા છે. બાકી બધી દ્રઢતા ખોટી છે, છૂટી જાય એવી હોય છે. અનુભૂતિ પહેલા તત્વ આવી અનુભૂતિ છે એ પહેલા પણ એમ કે અનુભૂતિ તો આને કહેવાય, પણ એમ કહીને એમ કહે છે કે અંદરથી નહીં આવે, તત્વ વિચાર કરીને એને સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરવો જોઈએ. નિર્ણયમાં જ ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ ક્યાંથી હોય એમ કહે છે. જેને નિર્ણયમાં ભૂલ હોય તેને અનુભૂતિ હોય એવી શંકા પણ કરવા જેવી નથી. જ્યાં નિર્ણયમાં ભૂલ છે ત્યાં એને અનુભૂતિ, ભલે નિર્ણયમાં ભલે એવી ભૂલ થઈ ગઈ હોય તો હવે વિચાર કરતા એવી કોઈ ભૂલ થઈ જાય તો ક્ષોભસંગની ભૂલ છે, પણ આ સ્વરૂપના નિર્ણયની વાત છે. જ્યાં સ્વરૂપનો નિર્ણય છે, સમ્યક દર્શનનો નિર્ણય છે, સમ્યક દ્રષ્ટિનો નિર્ણય છે, સમ્યક જ્ઞાનનો નિર્ણય છે, અનુભૂતિનો નિર્ણય છે, એ આચરણ છે, અને આનંદનો નિર્ણય છે. કેવો આનંદ હોય મનમાં, જરાક આત્માના વિચાર આવે, મનની ચંચળતા ઘટે ને થોડી શાંતિ લાગે, મનની શાંતિ જેને કહેવાય, એમાં કલ્પના કરી બેસે કે એ આત્માની શાંતિ છે ને એ આત્માનો આનંદ છે, તો એને નિર્વિકલ્પ શાંતિ કેવી હોય એનો નિર્ણય પણ નથી. સમયસારની 73 નંબરની ગાથા છે, એમાં એક એવી વાત લખી છે કે આવા શુદ્ધાત્માનો જે નિશ્ચય કરે છે, કેવો છે શુદ્ધાત્મા, કે નિર્વિકલ્પ સ્વરૂપ છે, સ્વરૂપે કરીને જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એનો નિશ્ચય થતા શીઘ્રપણે વિકલ્પ વમાઈ જાય છે, આવી એક વાત લખી છે અમરચંદ્રાચાર્ય દેવે, કે એની વિકલ્પની દશાના કાળમાં ભલે નિર્ણય થયો હોય પણ નિર્ણય નિર્વિકલ્પ તત્વનો થયો હોવાથી કે હું નિર્વિકલ્પ સ્વરૂપે છું, એને શીઘ્રપણે વિકલ્પ વમાઈ જશે. જેમ ખાધેલું નીકળી જાય છે વોમિટ થઈને બહાર, એમ અનાદિના વિકલ્પ ઘર કરી ગયા છે અને કાઢ્યા નીકળતા નથી, છૂટ્યા છોડ્યા છૂટતા નથી, એને નિર્વિકલ્પ તત્વનો નિશ્ચય એને ફેંકે છે, વોમિટને જેમ ફેંકે એમ એને એ વિકલ્પને ભમી નાખે છે. ક્યારે ભમી નાખે છે કે શીઘ્રપણે ભમી નાખે છે, તરત જ ભમશે, બહુ કાળ નહીં લાગે, ઘણા એમ ગપ્પા મારે છે. એ સ્વરૂપનો નિશ્ચય તો અમને ઘણા વર્ષથી થઈ ગયો છે, કેટલાય વર્ષથી સ્વરૂપનો નિશ્ચય તો થઈ ગયો છે પણ હજી પુરુષાર્થ અમારો ઉપડતો નથી, એટલે હજી અનુભૂતિ નથી થતી, એ ગપ્પા મારે છે. ત્યાં શીઘ્ર શબ્દ
વાગ્યો,
જેમ કોઈ વમળમાં થી છૂટેલું વાણ ડૂબતું બચી જાય છે, એમ સ્વરૂપનો નિશ્ચય કરેલો આત્મા વિકલ્પને વમી નાખશે, શીઘ્રપણે વિકલ્પને વમી જશે અને એ આત્મખ્યાતિ રૂપ અનુભૂતિને પ્રાપ્ત કરશે, એમ ત્યાં વાત લીધી. 73 ગાથા છે એ એમ કે બતાવે છે કે નિર્ણય નિર્વિકલ્પ સ્વરૂપનો છે, તેથી એને નિર્વિકલ્પ અતિન્દ્રિય સ્વરૂપ કેવું છે એનો નિર્ણય છે, તેથી એને નિર્વિકલ્પ જ્ઞાન કેવું છે એનો નિર્ણય છે. સ્વભાવ છે ને, સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ છે, સ્વભાવમાં આનંદ સ્વભાવ છે, તો નિર્વિકલ્પ આનંદ કેવો છે એનો પણ નિર્ણય છે. અનુભવ નથી, નિર્ણય બધો છે, સ્વરૂપનો નિર્ણય થયો છે કે વાત છે. તેથી એને ભલે નિર્વિકલ્પ આનંદ પ્રગટ્યો નથી પણ નિર્ણયમાં ભૂલ નથી. અહીંયા વિશે શું ચાલે છે કે જેને ભૂલ હોય તેને અનુભૂતિ થવાનો સંભવ નથી, નિર્ણયમાં ભૂલ હોય તેને અનુભૂતિ થાય નહીં, એમ કેવું. ભૂલ વિનાનો યથાર્થ નિર્ણય હોય તો અનુભૂતિ થાય જ થાય, એ જીવ સમ્યક્ત્વનો અધિકારી છે. તો 902માં થઈ ગયા.
જય હો.